समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 211 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे। कलश 211 नो अर्थ आपणे कर्यो छे। हवे आ कलश पर पूज्य गुरुदेव कांजी स्वामीए પ્રવચનમાં જે પ્રયોજનભૂત વાત કરી છે એ આપણે સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 324 ઉપર કળશ 211 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન અર્થની વાત અહીંયા લીધી છે કે ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહીં। હવે આ વાતને ગુરુદેવ સમજાવે છે પારા નંબર 325 ઉપર। ગુરુદેવ કહે છે કે જુઓ આ શું કહ્યું કે રાગ દ્વેષ મોહના પરિણામ છે તે નિશ્ચયથી જીવનું કર્મ છે, એટલે કે નિશ્ચયથી તે જીવનું કાર્ય છે, એટલે કે બીજા કોઈનું એ કાર્ય નથી, અન્ય દ્રવ્યનું એ કાર્ય નથી। અને એ ભાવ છે, રાગ દ્વેષ મોહના પરિણામ થયા એ તો એવા એને ભાવ થયા, એ ખરેખર જીવનું કર્મ છે, એ કાર્ય છે। કારણ કે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહીં। પરિણામ છે તે પરિણામી દ્રવ્યનું હોય, જેના એ પરિણામ થયા છે એવું એ પરિણામી એ દ્રવ્ય એનું એ પરિણામ હોય, એ પરિણામ બીજા અન્ય દ્રવ્યનું હોય નહીં। બીજા દ્રવ્યના પરિણામ એ દ્રવ્ય રૂપે હોય। પરિણામ અને પરિણામીની વાત કરીએ તો કોઈ પણ પરિણામ છે તે પરિણામી દ્રવ્યથી જુદા હોય નહીં એવો પણ સિદ્ધાંત છે, અને પરિણામી દ્રવ્યના જ ગુણ એમાં વ્યાપે, કે પરિણામી દ્રવ્ય જ એ પરિણામમાં વ્યાપે છે એ પણ આપણે જાણીએ છીએ। દાખલા તરીકે માટીનો ઘડો લઈએ તો એ પરિણામ છે। કોનું પરિણામ છે? માટી જે દ્રવ્ય રૂપે છે એનું પરિણામ છે। એટલે ઘડાની અંદર માટીના ગુણો વ્યાપે છે, માટી એ ઘડારૂપ થઈ છે એટલે માટીનું ત્યાં વ્યાપવું છે। પણ એમ નથી કે એમાં સોનાનું વ્યાપવું છે, એમ નથી કે એ સોનાનું પરિણામ છે, એમ તો છે નહીં। એટલે કે જે પરિણામ આવ્યું, જે ઘડો બન્યો, એ માટીનું જ પરિણામ હોય, એ સોનાનું પરિણામ હોઈ શકે નહીં। જે કાર્ય થયું છે અને જે પરિણામ આવ્યું, જે નવી પર્યાય થઈ, એના આશ્રયભૂત પરિણામીનું જ હોય, બીજાનું એટલે કે અન્યનું હોય નહીં। આ શરીરનું હાલવું ચાલવું થાય, ભાષા બોલાય, તે પરિણામ છે અને તે નિશ્ચયથી પુદ્ગળ પરમાણુઓનું કર્મ છે, તે જીવનું કાર્ય નથી, જીવથી થયેલું નથી। શરીરનું હાલવું ચાલવું થાય એ પણ શરીરના જે પુદ્ગળો છે એનું કાર્ય છે, ભાષા બોલાય તે ભાષા વર્ગણાના જે પરમાણુઓ છે એનું કાર્ય છે, એ જીવનું કાર્ય નથી। પણ રાગ દ્વેષ મોહના જે પરિણામ થયા એ નિશ્ચયથી જીવનું કર્મ છે, જીવનું કાર્ય છે। એટલે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય અન્યનું હોય નહીં. આ પહેલી વાત છે. અહીંયા ગુરુદેવે ઉદાહરણમાં એમ સમજાવ્યું કે આ શરીરનું હાલવું ચાલવું થાય એ પૂતગળનું કાર્ય છે, ભાષા બોલાય તે પરિણામ છે એ પણ પૂતગળના જ છે, એ જીવનું કાર્ય નથી, એ જીવથી થયેલું કાર્ય નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે જો એમ છે તો મળદું કેમ બોલતું નથી? તમે એમ કહ્યું ને કે આ ભાષા બોલાય છે એ ઉદગળ પરમાણુઓનું કાર્ય છે, જીવનું કાર્ય નથી, તો પછી મળદું કેમ બોલતું નથી? ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, તું પૂછે છે કે મળદું કેમ બોલતું નથી, તો અમે પૂછીએ છીએ કે જીવ ક્યાં બોલે છે? જીવ પણ બોલતો નથી, મળદું પણ બોલતું નથી. આ ભાષા કેવી રીતે થાય છે? આ ભાષા બોલાય છે એ તો જડ ભાષા વર્ગણાનું કાર્ય છે. ભાષા વર્ગણા ભાષા રૂપે પરિણમી જાય છે, તેમાં શરીરના હોઠ, જીભ આદિ તથા જીવનો વિકલ્પ નિમિત્ત હોય તો હોય. શરીરનો જે ભાગ છે, હોઠ કે જીભ કે દાંત કે બધા, એ વખતે જે પ્રકારે હલન ચલન થાય છે એ નિમિત્ત છે, અને સાથે જીવને જે વિકલ્પ આવ્યો છે બોલવાનો એ પણ નિમિત્ત છે. તો એવા નિમિત્ત હોય તો હોય, પણ એથી કરીને એ જીવનું પણ કાર્ય થતું નથી કે શરીરનું પણ કાર્ય થતું નથી. એ તો ભાષા વર્ગના ભાષા રૂપે પરિણમી જાય છે, એટલે ભાષા વર્ગણાના પરમાણુઓનું એ કાર્ય છે. ભાષા બોલાય એ ભાષા વર્ગણાનું જ કાર્ય છે. મળદાના પ્રસંગમાં ભાષા બોલાય એવી ભાષા વર્ગણાની ત્યાં યોગ્યતા જ નથી, અને તેથી ભાષા પણ બોલાતી નથી. ભાષા બોલાય કે ન બોલાય, મળદું હલે કે ન હલે, તે કાર્યનો કરતા તે પૂતગળો છે, જીવ તેનો કરતા નથી. આવી વાત છે, પણ લોકોને આ વાત ક્યાંથી બેસે? અઘરું પડે છે. થોડોક વિચાર કરે તો એ અઘરું નથી. જીવને પક્ષઘાત, લકવો થયો હોય, પેરાલિસિસ થયું હોય, ત્યારે એ બોલવાનો પ્રયત્ન કરે, હાથ પગ હલાવવાનો પ્રયત્ન કરે, આ બધું કરે છે, પણ ક્યાં થાય છે? બોલવા જાય છે તો ઘૂંટા વળી જાય છે, હાથ પગ હલાવી શકતો નથી. તો જો જીવનું એ કાર્ય હોય તો જીવ ત્યાં છે, કેમ એ થતું નથી? જીવ તો ત્યાં છે ને, એવો ને એવો જ છે ને, તો કેમ થતું નથી? ત્યારે તો એમ કહે છે કે ના ના, એ તો શરીરમાં લપવો પડે ને એટલે. તો એ તો વાત અમે પણ કહીએ છીએ કે ભાઈ, એ શરીરનું કાર્ય છે, એ જીવનું કાર્ય નથી. ધર્મ પ્રમાણે વાત તો એમ જ છે. જો ધર્મમાં જે વાત આવી છે, જે આપણે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી શીખ્યા છીએ, એ અનંતકાળથી એમ જ છે, અને એમાં ક્યારેય કાંઈ ફેરફાર થઈ શકે નહીં. આપણે જે સિદ્ધાંતો શીખ્યા છીએ, સૂક્ષ્મ પદાર્થ વિજ્ઞાન એટલે ફિઝિક્સ જે જૈન દર્શનમાં સમજાવવામાં આવ્યું છે, એ અનંતકાળથી એમ જ ચાલ્યું આવે છે. વિજ્ઞાન તો હજી શોધ કરી રહ્યું છે. એટલે આ જે વિશેષ વિજ્ઞાન છે, વસ્તુ વિજ્ઞાન, એ અનાદિનું ચાલ્યું આવે છે, અને એ તો એમ જ છે, એમાં કાંઈ ફેરફાર છે જ નહીં. પ્રવચન સારનો સ્વાધ્યાય કરતા હતા, 5-1 વર્ષ પહેલાની વાત છે, અને ત્યારે એમાં જે સૂક્ષ્મ વાતો આવી, પરમાણુઓ એકબીજા સાથે કઈ રીતે જોડાય છે, અને પરમાણુ અને પર્યાયની સ્વતંત્રતાની બધી વાત આવી, અને પરમાણુઓનો નાશ થતો નથી, એ બધી વાત આવી, ત્યારે થયું કે હજી ફિઝિક્સમાં અને કેમિસ્ટ્રીમાં જે વાત અત્યારે આવી છે, એના કરતા વધારે સૂક્ષ્મ વાતો તો અનાદિથી જૈન દર્શનમાં પડી જ છે. એટલે અહીંયા પણ એમ જ છે કે ભાષા વર્ગણાના પરમાણુઓ એ પરિણમન કરે છે એટલે ભાષા થાય છે. એમાં શરીરના પરમાણુઓનું પણ કાંઈ કાર્ય નથી અને જીવનું પણ કાંઈ કાર્ય નથી. જીવ વિકલ્પ કરે માટે કાર્ય થાય એવું નથી. સવારે ઉઠીએ ત્યારથી રાત સુધીમાં કેટલા વિકલ્પ કરીએ છીએ, કેટલાય પ્રકારે ઈચ્છા કરીએ છીએ, પણ કાંઈ બધું થતું નથી. જે થવું હોય તે થાય છે, બધું તો કાંઈ થતું નથી. આપણે ક્યાં ઈચ્છ્યું હતું કે આપણે ઘરડા થઈએ? આપણે ક્યાં ઈચ્છ્યું હતું કે આપણા વાળ ધોળા થાય? પણ બધું જ થઈ રહ્યું છે. શરીરમાં બધા જ ફેરફારો થઈ રહ્યા છે, છતાંય જીવ કાંઈ કરી શકતો નથી. શરીર ઘરડું થાય છે, શરીર રોગિષ્ઠ થાય છે, શરીર ક્ષીણ થાય છે, છતાંય એમાં જીવ શું કરે છે? કાંઈ કરતો નથી. ખૂબ વિચાર કરવાની જરૂર છે. જે દ્રવ્ય છે એ દ્રવ્ય પોતે પોતાના કાર્ય માટે કરતા થાય, પણ બીજાનું કાર્ય થયું છે એનું એ દ્રવ્ય કરતા થવા જાય છે તો મિથ્યાત્વનો મોટો દોષ લાગે છે. અહીં કહે છે, ખરેખર પરિણામ એટલે જે પર્યાય છે તે જ નિશ્ચયથી કર્મ છે. મૂળ તો વાત એ ચાલી રહી છે કે જે પરિણામ આવ્યા એ જ કાર્ય થયું છે, એ જ કર્મ છે. અને એ પરિણામ છે કે એના આશ્રયભૂત પરિણામી દ્રવ્યના છે. જીવને જે વિકારના પરિણામ થાય તે જ જીવનું કર્મ છે. અહીં અજ્ઞાનીની વાત છે. પરના પરિણામ થાય તે જીવનું કાર્ય નથી, તે જીવનું કર્મ નથી. એમ પરથી ભિન્ન પાડી પરનું કર્તાપણું જે માન્યું હતું એ વાતને અહીંયા છોડાવવી છે. પરનું કર્તાપણું જે માન્યું છે, હજી પણ માની રહ્યો છે, તો એવા પરના કર્તાપણાની માન્યતાને મટાડવાની આ વાત છે. એટલે આચાર્ય ભગવાન વારંવાર એ વાત સમજાવે છે. કુમકુંદાચાર્ય ભગવાન હવે પછીની ગાથાઓમાં ઘણું સમજાવવાના છે, અને પહેલા પણ એ સમજાવ્યું છે. એટલે એ જ અર્થનું આ કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે અને વધારે એનો વિસ્તાર કરી રહ્યા છે. મુખ્ય ચાર વાત અને પછી એના સરવાળા રૂપે પાંચમી વાત, એમ આ પાંચ વાત અહીંયા આ કળશમાં કહેવામાં આવી છે. તો એમાં પહેલી વાત આ છે. શું વાત છે? કે પરિણામ છે એ કાર્ય છે, નિશ્ચયથી એ જ કાર્ય છે. અને એ પરિણામ છે એ પરિણામી દ્રવ્યથી જુદા નથી. એનું આશ્રયભૂત પરિણામી દ્રવ્ય છે, એના જે પરિણામ હોય બીજા અન્ય દ્રવ્યના પરિણામ એ હોય નહીં. અહીંયા કહે છે કે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહીં, એટલે અન્ય દ્રવ્યનું નહીં. રાગ દ્વેષ આદિ પરિણામ જે થાય તે તેના આશ્રયભૂત પરિણામી દ્રવ્ય એટલે કે આત્માના જ પરિણામ છે. એ કઈ જડના પરિણામ નથી, વાસ્તવમાં એ જડના પરિણામ નથી. વિકારના પરિણામ થાય તે પોતાના જ આશ્રયભૂત પરિણામ છે, જીવ જ એનો કરતા છે અને જીવના જ એ પરિણામ છે. આવી વાત આવી એટલે એક પ્રશ્ન થયો અને એ પ્રશ્ન હું સમાધાન ગુરુદેવે આપ્યું. ગુરુદેવ કહે છે કે જો એક બાજુ એમ કહે કે પરના આશ્રયે જ, પરના આશ્રયે જ, સ્વના આશ્રયે નહીં પરંતુ પરના આશ્રયે જ જીવને વિકાર થાય છે. ગાથા 272માં આવે છે કે પર આશ્રિતો વ્યવહાર અને સ્વ આશ્રિતો નિશ્ચય. પરના આશ્રયે વ્યવહાર છે અને જીવને વિકાર પરના આશ્રયે થાય છે, સ્વના આશ્રયે તો નિર્મળ પરિણામ થાય છે. ગાથા 272માં આવે છે કે પર આશ્રિતો વ્યવહાર અને સ્વઆશ્રિતો નિશ્ચય, સ્વના આશ્રય નિશ્ચય છે. અને વળી અહીંયા એમ કે છે કે જે વિકારી પરિણામ થયા તે તેના આશ્રયભૂત પરિણામી દ્રવ્ય એટલે આત્માના જ પરિણામ છે. તો આ કેવી વાત? ગુરુદેવનું સમાધાન આપે છે, ભાઈ એ તો રાગ થવાના કાળે જીવનું લક્ષ પર ઉપર જાય છે, અર્થાંત તેને પર સન્મુખતા હોય છે, એટલે સન્મુખતાના અર્થમાં પરના આશ્રયે રાગ વિકાર થાય છે એમ ત્યાં કહ્યું છે. શું કહ્યું છે? પરના આશ્રયે વિકાર થાય છે અથવા તો પર આશ્રિતો વ્યવહાર એ કહ્યું છે. ત્યાં આશ્રય શબ્દનો અર્થ શું છે? ત્યાં આશ્રય શબ્દનો અર્થ એવો છે કે પર સન્મુખતા. બહુ સ્પષ્ટ કરી દીધું ગુરુદેવે. શું કહે છે? કે જ્યારે રાગ થાય છે, રાગ થવાના કાળે કેવા પરિણામ થાય છે, એવી પર્યાય થાય છે, તો એ વખતે જીવનું લક્ષ પર ઉપર છે એ બતાવવું છે. અને ત્યાં પર તરફ લક્ષ છે, પરની સન્મુખતા છે, એટલે ત્યાં એમ કહ્યું કે પર આશ્રયે રાગ અથવા વિકાર થયો. એટલે ત્યાં આશ્રય શબ્દનો અર્થ છે સન્મુખતા. પર સન્મુખતાને કારણે, પરનું લક્ષ કરવાને કારણે વિકાર થાય છે. હવે એ પણ વ્યવહારને એનું કથન છે, કેમ કે એ પર છે એ તો નિમિત્ત છે. વિકાર જીવને એની પર્યાયમાં થયો છે. વિકાર જે થયો એ જીવને એની પોતાની પર્યાયમાં થયો છે. અને એ વખતે, એ સમયે એનું લક્ષ પર તરફ હતું, પરની સન્મુખતા એણે કરી હતી, પર સાથે જોડાયો હતો, પરમાં રૂચિ કરી હતી. પણ એવા વિકારી પરિણામનો કરતા જીવ પોતે જ છે. એટલે જે સમજાવવામાં આવ્યું છે અહીંયા એ બરાબર છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એ તો રાગ થવાના કાળે જીવનું લક્ષ પર ઉપર જાય છે, અર્થાત તેને પર સન્મુખતા હોય છે, એટલે સન્મુખતાના અર્થમાં પરના આશ્રયે રાગ વિકાર થાય છે એમ ત્યાં કહ્યું છે. રાગ થવાના કાળે સ્વસન્મુખતા નથી એ વાત પણ એમાંથી નીકળે છે. ત્યારે એમ કહ્યું કે પર આશ્રિતો વ્યવહાર અને પરના આશ્રય વિકાર થાય છે, તો એમાંથી આ વાત પણ સાથે નીકળે છે કે જ્યારે રાગ થાય છે ત્યારે એને પર સન્મુખતા હોય છે અને સ્વસન્મુખતા હોતી નથી એ કાળે, એ સમયે. બાકી રાગના પરિણામ જે થાય છે તે તો પરિણામી જીવના આશ્રયે થાય છે, અર્થાંત તે પરિણામ જીવની પર્યાયની સત્તામાં થાય છે. એ પરિણામ જીવની સત્તામાં થાય છે, એટલે કે જીવની જે પર્યાય એની સત્તામાં થાય છે, એ પરની સત્તામાં થતા નથી. અને એ વાત અહીંયા તો દર્શાવી છે કે જે પરિણામ થયા એ બીજા અન્ય દ્રવ્યની સત્તામાં થતા નથી, પણ પરિણામી એવા દ્રવ્યની સત્તામાં થાય છે. વિકાર પરને આશ્રય થાય છે એમ જે કહ્યું છે એમાં પર આશ્રયનો અર્થ થાય છે પર સન્મુખતા. ત્યાં પર આશ્રયનો અર્થ એમ સમજવાનો છે કે એ પર સન્મુખતા. પણ પરિણામ છે એ તો જીવના જ છે, એનું દ્રવ્ય તો એ જીવ જ છે, એ પર્યાય જીવની જ થઈ છે. પણ એ વખતે પરનું લક્ષ હતું અને એવા પરિણામ થયા છે, એટલે એમ કહ્યું કે એ પરનો આશ્રય કરતા વિકારી પરિણામ થયા. પણ ત્યાં પરનો આશ્રય એટલે પર સન્મુખતા સમજવી, અને વિકાર પરિણામી એવા આત્માના આશ્રયભૂત છે એમ કહ્યું, ત્યાં વિકાર આત્માની સત્તામાં થાય છે, એટલે પરની સત્તામાં નહીં એમ સમજવું. અહીંયા એમ કહ્યું કે આ વિકારી પરિણામ થયા છે તે આત્માના આશ્રયભૂત છે, એટલે એનો અર્થ એવો થાય કે આ વિકાર આત્માની સત્તામાં થાય છે એટલે બીજા અન્ય દ્રવ્યની સત્તામાં થતો નથી, કે જળ કર્મની સત્તામાં થતો નથી, કે બીજા અન્ય દ્રવ્યની સત્તામાં એ વિકાર થતો નથી. વિકારના જે પરિણામ થયા તે આત્માની સત્તામાં થાય છે. આત્મા એટલે દ્રવ્ય ગુણ પર્યાય સહિત આપણે આત્મા જે સમજીએ છીએ તેમાં આત્માની સત્તામાં કહેતા આત્માની પર્યાયની સત્તામાં, પર્યાયમાં રાગ થયો છે અને એ પર્યાય એ જીવની છે. એટલે અહીંયા જે કહેવામાં આવ્યું એ પ્રમાણે જે વિકારના પરિણામ થયા એ જીવના જ છે, જીવ એનો કરતા છે, અને એ થવામાં પરનું લક્ષ હતું, પર સન્મુખતા કરી હતી એટલે ત્યાં એમ પણ કહેવામાં આવ્યું કે પરના આશ્રય થયા, પણ વાસ્તવમાં એ પરની સન્મુખતા કરતા જીવને થયેલા જીવના વિકારી પરિણામ છે, એટલે કે એ બીજાની અન્યની સત્તામાં થતા નથી, બીજા દ્રવ્યના પરિણામ સ્વરૂપ નથી. અહીંયા કહ્યું ને કે પુણ્ય પાપ આદિ ભાવ પરિણામી એવા જીવના આશ્રય અર્થાંત જીવની સત્તામાં થાય છે, તે પરિણામ પરથી અથવા પરની સત્તામાં થતા નથી. પરદ્રવ્ય પણ એવા પરિણામ કરતું નથી અને પરની સત્તામાં એવા પરિણામ થતા નથી. અહીં તો પરિણામ આત્મામાં આત્માથી જ થાય છે એમ સિદ્ધ કરવું છે. પરિણામ કહેતા વર્તમાન પર્યાય, તે પરિણામી વસ્તુ એટલે કે દ્રવ્યના આશ્રય થાય છે. પરિણામનો આશ્રય પરિણામી જ છે, બીજું અન્ય દ્રવ્ય નથી. પરિણામને અન્ય દ્રવ્ય કરે એમ નહીં. આગળ છેલ્લે કહે છે, વળી કર્મ કરતા વિના હોતું નથી, તેમજ વસ્તુની એક રૂપે સ્થિતિ અર્થાંત કુટસ્થ સ્થિતિ હોતી નથી, કારણ કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધા સહિત છે. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે, એ નિશ્ચય સિદ્ધાંત છે. આ કળશમાં શું વાત આવી? 327માં પાના ઉપર અહીંયા કહે છે કે આ પ્રમાણે પાંચ વાત આવી છે. પહેલી વાત, ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે, એ જ કાર્ય છે. બીજી વાત, પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્ય દ્રવ્યનું નહીં. ત્રીજી વાત, કર્મ કરતા વિના હોતું નથી, કોઈ પણ કાર્ય થાય છે તો એનો કોઈ કરતા છે. ચોથી વાત, તેમજ વસ્તુની એક રૂપે સ્થિતિ હોતી નથી, વસ્તુ કુટસ્થ નથી, વસ્તુ પરિણમનશીલ છે એટલે એની દરેક સમયે પર્યાય થાય છે, એટલે દરેક સમયે પરિણામ થાય છે, એટલે વસ્તુ એક રૂપે રહેતી નથી, વસ્તુ એક રૂપે હોય નહીં, કુટસ્થ નથી, એના પરિણામ હોય છે, એ પરિણમે છે. અને આ ચારેના સરવાળારૂપ પાંચમી વાત, માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે, એ નિશ્ચય સિદ્ધાંત છે. દરેક વસ્તુ દરેક દ્રવ્ય પોતે પોતાના પરિણામરૂપ કર્મ કહેતા કાર્ય એનો એક કર્તા છે, એ સિદ્ધાંત છે. આગળ પાના નંબર 328 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે વસ્તુ સહજ જ દ્રવ્ય પર્યાય રૂપ છે, વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાય રૂપ છે. તેમાં દ્રવ્ય છે એ નિત્ય છે, એક રૂપ છે, એ બદલાતું નથી, એ ત્રિકાળ શુદ્ધ છે. એમાં અશુદ્ધિ વ્યાપતી નથી એવું એ શુદ્ધ નિત્ય એક રૂપ રહે છે. એમાં કોઈ બદલાવ થતો નથી. એ દ્રવ્ય અનંત ગુણનો સમૂહ છે અને એમાં એક પણ ગુણ ઓછો વધતો થતો નથી એવું એ નિત્ય એક રૂપ છે. પણ પર્યાય તો ક્ષણે ક્ષણે પલટે છે, દરેક સમયે એક અવસ્થા બદલી અને બીજી થાય છે, એ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ દ્રવ્ય અને પર્યાય રૂપ છે, બે મળી અને આખી વસ્તુ છે. એમાં બદલતો અંશ અને ન બદલતો અંશ, જે નિત્ય રહે છે તે ધ્રુવ છે અને જે બદલાય છે, જે ક્ષણે ક્ષણે પલટાય છે, એક અવસ્થા બદલાઈને બીજી થાય છે, એ પર્યાય છે અને એવો જ વસ્તુનો સ્વભાવ છે. હવે વસ્તુની અવસ્થા બીજી બીજી જુદી જુદી થયા કરે, એક પછી એક થયા કરે છે અને એવી અવસ્થા થયા કરે છે તો એ નિમિત્ત આવ્યું છે માટે થાય છે એમ નથી. વસ્તુની અવસ્થા ખાસ કરીને જ્યારે વિકાર રૂપ અવસ્થા થઈ અથવા તો વિલક્ષણ થાય, એના પોતાના જે ગુણો છે એ ગુણો પ્રમાણે એનો સ્વભાવ છે અને એવા સ્વભાવરૂપ અવસ્થા ન થાય, અને જ્યારે વિલક્ષણ અવસ્થા થાય, જુદી જુદી થાય પણ સ્વભાવ ભાવે પરિણમન ન થતા અન્ય અવસ્થા થાય, તો એ બીજાને કારણે થઈ છે, કોઈ નિમિત્તને કારણે થઈ છે એમ પણ વસ્તુની અવસ્થા બીજી બીજી થાય છે. વિલક્ષણ થાય છે ત્યાં નિમિત્ત આવ્યું માટે તે પર્યાય થાય છે એમ નથી. વસ્તુની અવસ્થા પલટે છે તે કાંઈ નિમિત્તને લઈને પલટે છે એમ નથી, બલકે અવસ્થાનું પલટવું તે તેનો સહજ સ્વભાવ છે. અવસ્થાનું પલટવું તે તેનો સહજ સ્વભાવ છે. વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થાઓ જે થાય છે તે વસ્તુના જ કાર્યભૂત છે, વસ્તુ જ તે અવસ્થાઓની કરતા છે. જે અવસ્થાઓ થાય, જે પર્યાય થાય છે, તે પર્યાયના ઉત્પાદનો વિચાર કરીએ તો ઉત્પાદ અપેક્ષાએ તો પર્યાયનું ઉત્પન્ન થવું તે એના પોતાના કારણે છે. ઉત્પાદનો વિચાર કરીએ તો એક એક પર્યાયો ઉત્પાદ અને વ્યય, પહેલાની પર્યાય એનો વ્યય થાય અને નવી પર્યાયનો ઉત્પાદ થાય, એ જે થઈ રહ્યું છે એમાં ઉત્પાદની અપેક્ષાએ તો પર્યાય પોતે સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. છતાંય એ પર્યાય છે એ એના પરિણામી દ્રવ્યને આશ્રયભૂત છે. પર્યાયો બે પ્રકારની થાય છે. શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે એવી પર્યાય પણ થાય છે અને વિકારી પર્યાય થાય છે. અશુદ્ધ પર્યાય થાય છે, વિકારી પર્યાય થાય છે, એવી પણ પર્યાય થાય છે. એટલે બે પ્રકારની પર્યાયો થાય છે. તો બે પ્રકારની પર્યાયો થાય છે ત્યાં પણ એ સ્વતંત્ર રીતે જ થાય છે, પરંતુ ત્યાં સ્પષ્ટ એ કરવામાં આવ્યું કે જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે તે વખતે તેનું લક્ષ્ય સ્વ તરફ છે, અને જ્યારે એ વિકારી પરિણામ કરે છે ત્યારે એનું લક્ષ્ય પર તરફ છે. પણ પર તરફ લક્ષ્ય એટલે કંઈ પર એને એવા વિકારી પરિણામ કરાવે છે એમ કહેવાનો આશય નથી. માત્ર ત્યાં એમ સમજાવવું છે કે જ્યારે એને વિકારી પરિણામ થયા ત્યારે એનું લક્ષ્ય પર તરફ હતું. પરિણામ સ્વતંત્ર રીતે થાય છે, પર્યાયો ક્રમબદ્ધ થાય છે, એક પછી એક એના ક્રમમાં થાય છે, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. પણ જ્યારે વિકારી પરિણામ થયા એ વખતે જીવનું લક્ષ્ય પર તરફ હતું અને નિર્મળ પરિણામ થયા ત્યારે જીવનું લક્ષ્ય સ્વ તરફ હતું. અહીંયા કહે છે કે ભાઈ ધર્મ કેમ થાય એની આ વાત છે. લોકોએ વિચારાઓને આ કદી સાંભળવામાં ન આવ્યું હોય એટલે ધર્મના સ્વરૂપને બીજી રીતે માની લીધું હોય અને પછી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિના દાન શીલ તપ ઇત્યાદિ ભારમાં કરવા માંડી પડે. પણ એ તો બધો શુભરાગ છે, એનાથી ધર્મ ન થાય. એનાથી જો કસાયની મંદતા હોય તો પુણ્ય બંધ થાય, કસાયની મંદતા હોય તો પુણ્ય બંધ થાય. દાન કરે, તપ કરે, બધું કરે, પણ કસાયની મંદતા ન હોય તો પુણ્યનો બંધ પણ ન થાય, અથવા અતિ અલ્પ પુણ્યનો બંધ થાય અને વધુ પાપનો બંધ થાય. અને પાછો એને એ ધર્મ માને, એને એ ભલું જાણે, તો એની એ શ્રદ્ધા મિથ્યા છે એટલે મિથ્યાત્વ થાય. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી ચાર પ્રકારે ધર્મ કયો છે ને, દાન શીલ તપ બ્રહ્મચર્ય, એમ ચાર પ્રકાર ધર્મના કયા છે ને, એનું શું? ચરણાનુયોગના ગ્રંથમાં ઉપદેશાત્મક કથનમાં એમ કહેવામાં આવ્યું હોય કે ભાઈ દાન શીલ તપ અને બ્રહ્મચર્ય એ ચાર પ્રકારે ધર્મ છે. અરે એટલે સુધી પણ વાત આવે છે કે જે દાન શીલ અને તપ એને અનુસરતો નથી એ જૈન નથી, એટલે સુધી વાત પણ એમાં કહેવામાં આવી છે. ચરણાનુયોગના ગ્રંથમાં આવી વાત આવે છે. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે હા ભાઈ, 329માં પાના ઉપર અહીંયા કહે છે કે હા કયા છે એ ચાર છે, એને એ ધર્મના પ્રકાર કયા છે, પણ એ કઈ રીતે છે એ સમજો. પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભગવાનની દ્રષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું પોતાને દાન દેવું તે વાસ્તવિક દાન છે અને તે ધર્મ છે અને તેનો પોતે જ કરતા છે. પહેલી વાત દાનની લીધી કે દાન કયા પ્રકારે હોય. લોકો વસ્તુ આપવાને દાન કહે છે, ખરેખર જીવ વસ્તુ ગ્રહણ કરી શકતો નથી તો પછી આપી કઈ રીતે શકે? જીવ વસ્તુને ગ્રહણ કરી શકતો નથી તો આપી પણ શકે નહીં, એટલે એવું દાન શક્ય જ નથી. એને એવો દાનનો ભાવ આવે તો એ ભાવ પણ શુભ ભાવ છે. શુભ ભાવને તો આપણે ધર્મ કહેતા નથી, કેમ કે એ તો બંધનું કારણ છે. તો પછી દાન કેવી રીતે હોય તો એને ધર્મ કહેવાય? જો ગુરુદેવે અહીંયા કયા પ્રકારે દાન હોય તો ધર્મ કહેવાય એની વાત કરી છે. આપણે દાન વિશે ઘણું સમજ્યા છીએ, સમજીએ છીએ, આપણે એટલે સુધી વાત કરીએ છીએ કે ભાઈ દાન આપીએ ત્યારે અભિમાન કરવું નહીં, મેં આપ્યું એમ વિચારવું નહીં, એક હાથ દાન આપે બીજો હાથ જાણે નહીં, કેવી રીતે દાન આપવું જોઈએ, દાનનો આપણે મહિમા ગાવો નહીં કે મેં દાન આપ્યું મેં દાન આપ્યું, આવી બધી વાત પણ આપણે કરીએ છીએ. વાત તો બરાબર છે, ચરણાનુયોગમાં દાનનો ઘણો મહિમા કરવામાં આવ્યો છે, પણ છતાંય દાનને જે ધર્મ કયો છે એ વાત ગુરુદેવ સમજાવે છે કે દાન કઈ રીતે ધર્મ થાય. દાન શુભભાવ છે, કેમ કે વસ્તુને એ ગ્રહણ કરતો નથી માટે એ આપે એમ પણ બની શકે નહીં, એટલે વસ્તુ તો વસ્તુના કારણે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની છે માટે જાય છે, અને એ વખતે દાન આપનારો દાનેશ્વરી એવો ભાવ કરે છે કે હું આ વસ્તુ એને આપું, એટલે એનો તો એ ભાવ થયો અને એ તો શુભભાવ થયો અને એ તો પુણ્યબંધનું કારણ થયું, તો પછી એમાં ધર્મ ક્યાં આવ્યો? અહીંયા વાત તો કરવી છે કે દાન છે તે ધર્મ છે, તો કઈ રીતે ધર્મ છે? તો આ વાત તો બીજા કોઈએ આવી રીતે સમજાવી નથી કે દાન કઈ રીતે ધર્મ થાય. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભગવાનની દ્રષ્ટિ કરવાથી, સ્વરૂપની દ્રષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું પોતાને દાન દેવું તે વાસ્તવિક દાન છે. શેનું દાન દેવાનું છે? નિર્મળ પર્યાયનું દાન. કોને દેવાનું છે? પોતાને. આવું દાન દેવું અને એ ધર્મ છે. અને એવો દાન દેનારો તેનો એ કરતા પોતે જ છે, જીવો દાનેશ્વરી પણ પોતે જ છે, પોતે પોતાને દાન દે છે. શેનું દાન દે છે? પર્યાયનું દાન દે છે. એટલે કે નિર્મળ પરિણામ કરે એવું પોતાને દાન દીધું, એટલે પોતે એવા પોતાના સ્વભાવ ભાવે વર્ત્યો ત્યારે એને નિર્મળ પરિણામ પ્રાપ્ત થયા ને. પ્રાપ્ત કોને થયા? પોતાને થયા. અને પ્રાપ્ત થયા તો એવું કરવા વાળો કોણ? એ પણ પોતે જ છે. દાન પોતાને મળ્યું. શેનું દાન મળ્યું? નિર્મળ પર્યાયનું, નિર્મળ પરિણામ રૂપ દાન મળ્યું. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થઈ એ કોને થઈ, કોને પ્રાપ્ત થઈ? તો કે જીવને પોતાને એવા પરિણામ થયા એટલે એને પ્રાપ્ત થયું. એ એને પ્રાપ્ત થયું એટલે લેનારો પણ પોતે છે અને દેનારો પણ પોતે છે. પણ શું લે છે અને શું દે છે એ અહીંયા તો વાત છે કે નિર્મળ પરિણામ જે છે તે દેનારો પોતે જ છે. એટલે પોતે એવો પુરુષાર્થ કરે છે તો એવા નિર્મળ પરિણામ થાય છે અને એ નિર્મળ પરિણામને પ્રાપ્ત કરનારો જીવ પોતે છે. આવું દાન, આવું દાન છે એને ધર્મ કહેવો છે. ધર્મ તરીકે અહીંયા તો વાત કરવી છે. બાકી તો દાન છે તે સુભાવ છે. વાસ્તવમાં તો પદાર્થોનું દાન કરી શકાતું નથી, ભાવ કરી શકાય. પણ દાનને જ્યારે ધર્મ કહીએ તો કઈ રીતે ધર્મ હોઈ શકે? તો કે જ્યારે એ પોતે પોતાના સ્વભાવનું લક્ષ્ય કરીને, પોતાના નાયક ભગવાનની દ્રષ્ટિ કરીને જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે એ પર્યાયનું પોતાને દાન આપે છે અને પોતે એ દાનને સ્વીકારે છે, એમ એ ધર્મ છે. એટલે ત્યાં એ પોતે જ કરતા છે, લેનારો પણ પોતે છે. એ પર્યાય જે થઈ એ લેનારો એટલે સંપ્રદાન પોતે છે, કરનારો પણ પોતે છે, કરતા પણ પોતે છે, અને જે પર્યાય પ્રગટ થઈ એનું કર્મ છે, પોતાના આધારે થયું છે. આવી વાત છે. બીજી વાત, સીલ. પોતાનો સીલ નામ સ્વભાવ જે એક જ્ઞાયક ભાવ, તેમાં જ અંતર રમણતા કરતા જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય તે સીલ નામ ચારિત્ર છે. સીલ એટલે ચારિત્ર. સીલ પાળવું, ચારિત્ર પાળવું, આવો ઉપદેશ ચરણાનુયોગના ગ્રંથમાં આવે છે. સીલ તો કેવું ચારિત્ર? કોને ચારિત્ર કહ્યું? તો કે પોતે પોતાના સ્વરૂપને વિશે રમણતા કરે એ ચારિત્ર. ચારિત્ર કોને કહેવાય? પોતે અનંત ગુણનો સમૂહ, અનંત ગુણનો પિંડ, ભગવાન આત્મા એ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. તો એવા પોતાના સ્વરૂપને વિશે જ એ અંતર રમણતા કરે એનું નામ ચારિત્ર છે. અને એમ અંતર રમણતા કરતા નિર્મળ રત્નત્રય પ્રગટ થાય, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર એવા પરિણામ થાય છે. એટલે એને નિશ્ચયથી ચારિત્ર કહ્યું છે. એ જ ધર્મ છે. એવું ચારિત્ર પ્રગટ કરવાનું છે, અંતરમાં રમણતા કરવી અને આગળ વધીને લીનતા કરવી અને પછી એમાં સ્થિરતા કરવી. અને સ્થિરતા થાય છે ત્યારે પૂર્ણ ચારિત્ર પ્રગટ થાય છે, સર્વ કષાયોનો નાશ થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે ચારિત્ર તો અંતરંગ વસ્તુ છે. અને અંતરંગ ચારિત્ર જ્યારે એવું હોય તે વખતે બાહ્યમાં, બાહ્ય ચારિત્ર નિર્ગ્રંથ મુનિપણું દ્રવ્યલિંગ હોય, પણ ખરેખર ચારિત્ર નિશ્ચયથી શું છે? તો કે પોતે પોતાના નાયક ભાવમાં અંતર રમણતા કરવી અને નિર્મળ રત્નત્રય રૂપ પરિણામો પ્રગટ કરવા, એનું નામ ચારિત્ર. કેમ કે ચારિત્ર થાય છે એટલે આનંદ અને સુખનો અનુભવ થાય છે. આનંદ અને સુખનો અનુભવ બીજી કોઈ રીતે તો થતો નથી. અંતરંગ રમણતા કરતા પોતાના સ્વરૂપને વિશે રહેતા આનંદનું વેદન હોય છે, એ પરમ સુખની દશા છે. એટલે એ જ સાચું ચારિત્ર છે અને એ ચારિત્રને ધર્મ કહેવો છે. બાહ્ય ચારિત્ર છે એ તો વિકલ્પ સહિત છે, એમાં તો પરની અપેક્ષા છે કે હું આ બધાનો ત્યાગ કરું, પરિગ્રહ અને છોડવું અને આ રીતે ચારિત્ર પાવું તો એમાં પરની અપેક્ષા રહેલી છે, શરીરની પણ અપેક્ષા એમાં રહેલી છે. એટલે એ ચારિત્ર છે એ તો શુભભાવ છે, બાહ્ય ચારિત્ર છે એ તો શુભભાવ છે. અને એ શુભભાવ છે એ વખતે શરીર આદિની એ પ્રમાણે ક્રિયાઓ થાય છે. શરીર તો એનાથી જુદું છે ને, એને નગ્ન દિગંબર મુનિ પણ લીધું અને એ શરીર જંગલમાં ચાલ્યું ગયું. આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ શરીરને વિશે ઉપવાસ થાય છે, જે કંઈ બધું થાય છે એ બધું બાહ્ય ચારિત્ર તો શરીરની અપેક્ષાએ છે ને. એટલે શરીરના કાર્યો તો જીવ કરતો નથી, પણ એ સંબંધીના ભાવ કરે છે તો એ બધો શુભ ભાવ છે. એટલે બાહ્ય ચારિત્ર એ શુભ ભાવ છે, પણ જ્યારે અંતરંગ ચારિત્ર છે તો સાથે એવું બાહ્ય ચારિત્ર હોય છે. તો અંતરંગ ચારિત્ર કોને કહેવાય? તો પોતાના સ્વરૂપને વિશે રમણતા કરવી એ અંતરંગ ચારિત્ર છે, અને એ ચારિત્રને ધર્મ કહેવો છે. તો બે વાત થઈ. હવે ત્રીજી વાત કહે છે અહીંયા કે પોતે બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા છે, તેમાં એકાગ્ર થઈ ચરવું રમવું તે બ્રહ્મચર્ય. ચરવું એટલે ચર્યા, ચર્યા કરવી. ક્યાં ચર્યા કરવી? બ્રહ્મ નામ આત્મામાં, પોતાના આત્મામાં ચર્યા કરવી, એમાં ચરવું એમાં રમવું તે બ્રહ્મચર્ય છે, અને તે યથાર્થમાં ધર્મ છે. બાહ્યમાં જે બ્રહ્મચર્ય પડાય છે એ શુભભાવ છે, અને એ વખતે શરીરની સ્થિતિ એવી જ થવાની હતી માટે થાય છે. ગુરુદેવે આ વાત બહુ સ્પષ્ટ કરી છે. હમણાં પંચાસ ટીકાએ ઉપરના પ્રવચનમાં આ વાત સાંભળવા મળી, કદાચ સમયસારના પ્રવચનમાં પણ સાંભળવા મળી હશે. હમણાં એક પ્રવચનમાં સાંભળવા મળી, બ્રહ્મચર્ય વિશે ગુરુદેવ બહુ સરસ બોલ્યા છે કે ભાઈ, એ બ્રહ્મચર્ય જે પાળે છે અને એના શરીરની જે સ્થિતિ થાય છે એ અટકી જાય છે, તો એવું શરીરનું જે થવું એ તો પૂતગળનું કાર્ય છે. શરીરની અમુક પ્રકારે ચેષ્ટા ન થવી એ તો પૂતગળનું કાર્ય છે. એમાં જીવે શું કર્યું? એ તો પૂતગળના પરિણામ એમ થવાના હતા માટે એ થાય છે. તો જીવે તો માત્ર ભાવ કર્યો. જીવે શું કર્યું? કે અબ્રહ્મચર્ય રૂપે ન થવાનો ભાવ કર્યો, બ્રહ્મચર્ય રૂપે રહેવાનો ભાવ કર્યો. તો એ તો ભાવ થયો, અને એ ભાવ તો પરલક્ષે થયેલો ભાવ છે, એ શુભ ભાવ છે. તો જે બાહ્ય ચારિત્રમાં જે બ્રહ્મચર્ય પાળે છે, બાહ્યમાં જે બ્રહ્મચર્ય પાળવું એ બ્રહ્મચર્ય છે, એ તો શુભ ભાવ છે, અને એ વખતે શરીરની એ જ પ્રમાણે ક્રિયાઓ થાય છે, તો એ તો બધા પૂતગળના પરિણામ છે. તો જીવે તો માત્ર શુભભાવ કર્યો. તો એવા બાહ્યમાં બ્રહ્મચર્ય દ્વારા પુણ્યનો બંધ પડે પણ ધર્મ ન થાય. અહીંયા બ્રહ્મચર્ય ધર્મ છે એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે બ્રહ્મચર્યમાં ધર્મ ક્યાં આવ્યો? તો કે સાચું બ્રહ્મચર્ય તો એ છે કે બ્રહ્મ નામ ભગવાન આત્મા, બ્રહ્મ સ્વરૂપ તો પોતે છે, અને એમાં ચર્યા કરવી, એમાં ચરવું રમવું એનું નામ બ્રહ્મચર્ય, અને યથાર્થમાં તે ધર્મ છે. જો આ વ્યાખ્યાઓ બધી બહુ સમજવાની જરૂર છે, વારંવાર એના ઉપર વિચાર કરવાનો છે. આ પાંચ સાત લીટીની અંદર તો ગુરુદેવે બધા બ્રહ્માંડના ભાવો ભરી દીધા છે. બહુ સુંદર વાત કરી છે. ધર્મ શું વસ્તુ છે એને લોકો સમજ્યા જ નથી. કેટલી સરસ ઉત્તમ વાત અહીંયા આપી દીધી. હવે તપની વાત. તપ કોને કહેવાય? તપને ધર્મ કયો ને? તો ગુરુદેવ કહે છે કે કયા તપને ધર્મ કયો છે એ સમજીએ. પહેલા તો આપણે જે તપને ધર્મ કહીએ છીએ એ તપમાં પણ પરની અપેક્ષા છે, શરીરની અપેક્ષા છે. એટલે તો આપણે એમ કહીએ છીએ ને, શું કહીએ છીએ? કે દેવો તપ કરી શકતા નથી કહીએ છીએ ને. શરીરની અપેક્ષા છે, ત્યાં શુભભાવ કરે છે કે ખોરાક ન લેવો. પેલાને તો એવો જરાક ભાવ આવી જાય તો પણ એને તો અંદરમાં એવો રસ ધરી જાય છે, બરાબર છે ને? આ બધું આપણે જાણીએ છીએ ને, એટલે શરીરની અપેક્ષા રહી છે કે આ શરીરને વિશે આહારના પૂદગળો ન આવે એવો આપણે સંકલ્પ કરીએ, એવી આપણે ભાવના ભાવીએ, એવી ઈચ્છા કરીએ, એટલે એને આપણે ઉપવાસ કહીએ છીએ. એ બાહ્ય તપ છે. અને વધારે ઔષધ કરીને બેસીએ કે એક જ સ્થાનમાં ઉપવાસ કરીને આપણે બેસીએ અને ધર્મ ચર્ચા કરીએ અથવા સ્વાધ્યાય કરીએ અથવા તો માળા ગણીએ કે ધ્યાનનો પ્રયત્ન કરીએ, એથી વિશેષ આપણે તપ સમજતા નથી. અને જેમ ઉપવાસના દિવસો વધે છે એમ આપણે તપને ઉગ્ર તપ કહીએ છીએ. તપની ઉગ્રતા આપણે કયા પ્રકારે માનીએ છીએ કે જેટલા વધુ ઉપવાસ થયા દિવસોમાં, આટલા દિવસ આટલા દિવસ આટલા દિવસ, એટલે ઉગ્ર તપ. ઉગ્રતા આપણે કઈ રીતે માની? જેટલા દિવસ સુધી આહાર ન લેવાયો, જેટલો કાળ સુધી ન લેવાયો એ પ્રમાણે એને ઉગ્ર કહ્યું, કાળની અપેક્ષાથી કહ્યું. પણ ત્યાં બધી જગ્યાએ ભાવ શું છે? શુભ ભાવ છે. અપેક્ષા પરની છે એટલે શરીરની અપેક્ષા છે, ત્યારે એ તપ થાય છે. પણ શુભ ભાવ છે એટલે એને કારણે પુણ્યનો બંધ થાય છે, એને કારણે, બાહ્ય તપને કારણે પુણ્યનો બંધ પડે. શુભ ભાવ છે એટલે બીજું શું થાય? તો તપ એ ધર્મ કઈ રીતે? ગુરુદેવ અહીંયા સમજાવે છે કે તપને કઈ રીતે ધર્મ કહ્યો છે. સચ્ચિદાનંદમય, સત્ચિદાનંદમય, જ્ઞાનમય, આનંદમય એવો પોતે ભગવાન આત્મા, તેમાં લીન થઈ પ્રતાપવંત રહેવું, તેમાં લીન થઈ પ્રતાપવંત રહેવું, તેનું નામ ઈચ્છાના અભાવરૂપ તપ છે અને તે સત્યાર્થ ધર્મ છે. જો તેમાં લીન થઈ પ્રતાપવંત રહેવું, આ પ્રતાપવંત રહેવું, તો પ્રતાપવંત ક્યારે રહેવાય? કે એમાં ઈચ્છા ઉત્પન્ન ન થાય, ઈચ્છાનો અભાવ રહે, તો પોતે એવું તપ કરે, પોતાના સ્વરૂપને વિશે રહે. અને પછી બહારમાં આવવાની જો ઈચ્છા થઈ જતી હોય તો એવી ઈચ્છાને તાબે થઈ અને બહાર આવી જાય તો એનું તપ રહે નહીં, પોતાના સ્વરૂપને વિશે એ રહે નહીં. પણ પોતાના સ્વરૂપને વિશે જ એ રહે, ત્યાં લીનતા કરે એટલે ત્યાં ને ત્યાં જ રહે, બાહ્યમાં ગમે તે ઉપસર્ગ આવ્યા હોય, પરિસર સહન કરવા પડતા હોય, પ્રતિકૂળ સંયોગો હોય, બધું હોય, છતાં પણ પોતે પોતાના સ્વરૂપને વિશે જ રહે, એમ એ પ્રતાપવંત રહે છે. અને એમ રહે છે ત્યારે એને ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી, એવું ઈચ્છાના અભાવરૂપ તપ છે. એક વ્યાખ્યા એવી પણ છે કે ઈચ્છા નિરોધો તપ, ઈચ્છા ઉત્પન્ન ન થવી એનું નામ તપ છે. તો આ તપને ધર્મ કહ્યું છે. તો ચારે ચાર વસ્તુના સાચા અર્થ ગુરુદેવે અહીંયા સમજાવે છે. આવું ધર્મનું સ્વરૂપ છે. ધર્મી પુરુષને બારમાં સાથે સાથે દાન, શીલ, તપ, બ્રહ્મચર્યનો જે શુભ ભાવ થાય છે, એ શુભરાગ થાય છે, તો એવા શુભરાગને જેને આવું અંતરંગ છે, અંતરંગ દાન, શીલ, તપ અને બ્રહ્મચર્ય એ બધું અંતરંગ થયું છે અને બાહ્યમાં સાથે જે થાય છે, જે શુભ ભાવ થાય છે, તો એવા શુભ ભાવને સાથે રહેલો જાણી, સહકારી જાણી અને એને ઉપચારથી આપણે ધર્મ કહીએ છીએ. એ ઉપચારથી ધર્મ કહેવાય છે. પરંતુ એવો રાગ, એ શુભ ભાવ છે, એ ખરેખર ધર્મ નથી. સાચો ધર્મ તો એની સાથે રહેલો આ જે નિશ્ચય ધર્મ છે, નિશ્ચયથી દાન, નિશ્ચયથી શીલ, નિશ્ચયથી તપ અને નિશ્ચયથી બ્રહ્મચર્ય, એ ધર્મ છે. એટલે એ રાગ છે એ તો શુભ ભાવ છે, પણ એની સાથે રહેલ જે આ નિશ્ચય છે એ ધર્મ છે. પરંતુ એ રાગ શુભભાવ કરતા કરતા ધર્મ થાય એવું ધર્મનું સત્યાર્થ સ્વરૂપ નથી. જો ધર્મની વ્યાખ્યા કેવી સુંદર સમજાવી દીધી. નિશ્ચય ધર્મ કોને કહેવાય? શબ્દો એના એ જ છે, પણ એના અર્થ આપણે સમજ્યા નથી. આપણે સ્થૂળ અર્થ કરીએ છીએ, અહીંયા સૂક્ષ્મ અર્થ દ્વારા ગુરુદેવે નિશ્ચયથી દાન, શીલ, તપ અને બ્રહ્મચર્યનું સ્વરૂપ સમજાવ્યું છે. બહુ સુંદર વાત છે, ફરી ફરીને વાંચવા જેવી છે. અહીંયા કહે છે, કે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે એ નિશ્ચય સિદ્ધાંત છે. અહીંયા તો એ વાત ચાલે છે ને કળશમાં કે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે એ નિશ્ચય સિદ્ધાંત છે. પરદ્રવ્યનું કરતા પરદ્રવ્ય ત્રણ કાળમાં નથી. પરદ્રવ્ય કે કરતા અને આ દ્રવ્ય એનું કર્મ અથવા આ દ્રવ્યના પરિણામો એનું કાર્ય એમ ત્રણ કાળમાં હોય નહીં. પરદ્રવ્યનો કરતા આત્મા ત્રણ કાળમાં નથી. આ મૂળ વાત છે. તો પાંચી વાતને એક વખત ફરી યાદ કરી લઈએ પછી આગળ વધીએ. શું પાંચ વાત આવી? ચાર વાત અને પાંચમી વાત તો એના સરવાળા રૂપે લેવામાં આવી. સૌથી પહેલી વાત એ લીધી કે પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે એટલે કાર્ય છે. પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામનું જ હોય, અન્ય દ્રવ્યનું હોય નહીં. બે વાત. ત્રીજી વાત, કોઈ પણ કાર્ય કર્મ કરતા વિના હોતું નથી. ચોથી વાત, વસ્તુની એક રૂપે સ્થિતિ હોતી નથી, એટલે કે વસ્તુ પરિણમનશીલ છે, એના પરિણામો થાય છે. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કરતા છે એ નિશ્ચય સિદ્ધાંત છે. તો આ રીતે આ પાંચ વાતને બરાબર વારે વારે યાદ કરી અને સમજવાની છે. તો આ તો પહેલા જે ગાથાઓ આવી 349-355 એ જ અર્થના કળશમાંથી આપણે સમજ્યા. હવે કુંકુંદાચાર્ય ભગવાન આગળની જે ગાથાઓ કહેવાના છે એ ગાથાઓની સૂચના રૂપે પણ કાવ્ય કહે છે. કળશ 212. બહિર લૂટતી યદ્યપિ સ્ફુટદ અનંત શક્તિ સ્વયં તથાપિ અપર વસ્તુનો વિશતિ ન અન્યવસ્ત અંતરમ સ્વભાવનિયતમ યત સકલમ એવ વસ્તવ ઇષ્યતિ સ્વભાવ ચલન આકુલ કીમિહ મોહિત ક્લિશ્યતિ. કળશ 212 એના અર્થમાં અહીંયા કહે છે કે જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે, સ્વયં સ્ફુટત અનંત શક્તિ. જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે એવી વસ્તુ અન્ય વસ્તુની બહાર જો કે લોટે છે, બહી યદ્યપિ લૂટતી, તો પણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. તથાપિ અન્ય વસ્તુ અપર વસ્તુન અંતરમ ન વિશતી. શું કહ્યું? પહેલી વાત એ કહી કે જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે, પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે એવી વસ્તુ, જે અનંત શક્તિ સહિત છે એવી વસ્તુ, એ વસ્તુ અન્ય વસ્તુની બહાર જો કે લોટે છે, એટલે કે અન્ય વસ્તુના સંપર્કમાં સાનિધ્યમાં છે, એની સમીપમાં છે, તો પણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, બીજી વસ્તુમાં તે પ્રવેશતી નથી. એના સંપર્કમાં છે અને બીજું કે એની પાસે અનંત શક્તિ છે, તે છતાં પણ એ બીજી વસ્તુમાં પ્રવેશતી નથી. તો શરૂઆત જ કેવી કરી? શરૂઆત જ પહેલી એ કરી કે જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે, એની પાસે શક્તિ છે, અનંત શક્તિ છે એવી એ વસ્તુ છે, અને એ વસ્તુ બીજી અન્ય વસ્તુની બહાર લોટે છે, એટલે કે બહાર બીજી અન્ય વસ્તુની સમીપમાં છે, તો પણ એ બીજી અન્ય વસ્તુની અંદર પ્રવેશ પામતી નથી. તથાપિ અન્ય વસ્તુ અપર વસ્તુના અંતરમ ન વિશતી, અંદર પ્રવેશ પામતી નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. યત સકલમ એવ વસ્તુ સ્વભાવ નિયતમ ઇષ્યતિ. સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે, એટલે કે એમ જ છે. એક વસ્તુ છે એ અનંત શક્તિ સહિત છે અને બીજી અન્ય વસ્તુની બહાર એની સમીપમાં રહી છે, છતાં પણ એ બીજી અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, કારણ કે દરેક વસ્તુ, સમસ્ત વસ્તુઓ, બધી જ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. એટલે કોઈની અંદર કોઈનો પ્રવેશ થઈ શકતો નથી. હવે આચાર્ય દેવ કહે છે અને આશ્ચર્ય વ્યક્ત કરીને કહે છે કે આમ હોવા છતાં મોહિત જીવ ઈ મોહિત પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો શા માટે ક્લેશ પામે છે? ઈ મોહિત સ્વભાવ ચલન આકુલ કિમ ક્લિશ્યતિ. વસ્તુનું સ્વરૂપ આવું છે, છતાં પણ આ મોહિત જીવ, આ મોહ પામેલો જીવ પોતાના સ્વભાવથી ચલિત થઈ અને આકુળ થાય છે અને આકુળ થતો થકો એ ક્લેશને પામે છે. શા માટે એ ક્લેશને પામે છે? અત્યારે ભગવાન કહે છે કે આ વસ્તુનું સ્વરૂપ આવું છે, છતાં પણ એમાં એ મોહિત કેમ થાય છે? પર વસ્તુમાં એ પ્રવેશી શકતો નથી, છતાં એ પર વસ્તુમાં પ્રવેશવામાં, પર વસ્તુના કાર્યો કરવામાં એ ગાંડો ઘીલો થઈ અને પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને આકુળ વ્યાકુળ થઈ અને ક્લેશને પામે છે, દુઃખને પામે છે. અમને તો એ સમજાતું નથી કે શા માટે એ એવું કરે છે, જ્યારે વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે એ અન્ય વસ્તુમાં પ્રવેશ શકે નહીં, તો પણ એવું શા માટે કરે છે? ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે વસ્તુ સ્વભાવ તો નિયમ રૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહીં, એટલે કે ભેગી થાય નહીં. આમ હોવા છતાં આ મોહી પ્રાણી પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે એમ માનીને ક્લેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. શું કહ્યું? કે એ એમ માને છે, પરજ્ઞેયો જે એને દેખાય છે, જેનું એ જ્ઞાન કરે છે, એ જ્ઞેયો પરજ્ઞેયો છે, એની સાથે એને પોતાને પારમાર્થિક સંબંધ છે એમ માની અને એ ક્લેશ પામે છે. એ અજ્ઞાનને કારણે ક્લેશ પામે છે. મોહથી અંધ થયેલો અજ્ઞાનવશ એમ માને છે કે પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે એમ માનીને એ ક્લેશ પામે છે. બાકી મૂળ વસ્તુ નિયમ રૂપે તો કોઈ કોઈ વસ્તુમાં મળે કે ભળે એમ છે જ નહીં. તો આ રીતે આપણે કળશ 212 નો અર્થ અને ભાવાર્થ કર્યા છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે આવતી વખત કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ. Thank you.